કારણ વિનાનો ખર્ચ કદી ના કરે. બે ભાઈ, મોટો ગોવિંદ અને નાનો ગોપાલ, ગરીબ બાપે બંનેને આગળ ભણવા બહારગામ મોકલ્યા. ગોવિંદ ગોપાલને લાઠી રાખે, ગોપાલ પણ ભાઈનું માન રાખે. હા, રમતમાં મોટા ભાઈ અંચાઈ કરે તો ચલાવી ન લે. ગોપાલ ન ખોટું બોલે અને ન ખોટું કરે. બંને ભાઈ હોંશથી ભણતા હતા ત્યાં મોટી આફત આવી પડી. પિતાજીનું અવસાન થયું. કુટુંબના ભરણ પોષણ માટે ગોવિંદે મળી તે મામૂલી નોકરી કરવા માંડી. 13 વર્ષના ગોપાલનું ભણતર ચાલુ રખાવ્યું. અડધા પગારથી માંડ ઘર ચલાવે અને અડધો પગાર ગોપાલને મોકલે. પગાર અડધો પણ પૈસા ઓછા. આથી ગોપાલ કરકસરથી રહે અને ભણે. કારણ વગરનો ખર્ચ કદી ના કરે. એક દી એનો ભાઈબંધ ધરાર નાટક જોવા લઈ ગયો. ભાઈબંધનું મન રાખવા ગોપાલ ગયો. એને થયું, પોતાના ખર્ચમાંથી ટિકિટ લાવ્યો છે ને નહીં જાઉં તો એને દુઃખ લાગશે. થોડા દિવસ પછી ભાઈબંધે તો ટિકિટના પૈસા માંગ્યા. ગોપાલે રકઝક કર્યા વગર ચૂકવી દીધા. આ વધારાનો ખર્ચ થયો તે મોટા ભાઈ પાસેથી તો મંગાય કેમ? થઈ ગયેલો આ ખર્ચનો ખાડો પૂરવો કેમ? ગોપાલે મહિનો ઘાસલેટ ન લીધું. હવે દીવા ઘર વંચાય કેમ? ગોપાલે તો રાતે સુધરાઈના ફાનસના અજવાળે વાંચવા માંડ્યું. ગોપાલની યાદશક્તિને દાદ આપવી પડે. તે પોતાને ગમતા બધા જ ગ્રંથો મોઢે કરી લેતો. આ શોખને કારણે એની ભાષા અને ભાષણ મનહર થયા. આ ગોપાલભાઈ તો BA થઈને શિક્ષક થયા, સામાયિકોના તંત્રી થયા, ઘણી સંસ્થાના મંત્રી અને પ્રમુખ થયા, ધારાસભ્ય થયા, માનનીય નેતા થયા, ગાંધીજીના રાજકીય ગુરુ ગણાયા, ભારત સેવક સમાજની સ્થાપના કરી અને ઇતિહાસમાં ઉજરે અક્ષરે નોંધાયા. ભારત સેવક ગોખલે, એમનું પૂરું નામ ગોપાલ કૃષ્ણ ગોખલે. જન્મ તારીખ 9/5/1866, અવસાન તારીખ 19/2/1975. નાગ સાથે રહીને ભણનાર, દાન દક્ષિણા મેળવીને પિતાજી કુટુંબનું માંડ ગુજરાન કરતા, એમનો પુત્ર 9 માસનો થયો અને તેની માતાનું અવસાન થયું. આ નમાયા બાળકે ગામની ઉર્દુ શાળામાં પ્રાથમિક શિક્ષણ લીધું. પછી હાઈસ્કૂલમાં ભણવા બહારગામ જવાનું થયું. અહીં તે ખંડિયર જેવી ખોલીમાં રહે, સાદા અને સાંધેલા કપડાં પહેરે, ક્યારેક બબ્બે દી ભૂખ વેઠે પણ ભણે, પ્રથમ નંબરે પાસ થાય. 15મે વર્ષે મેટ્રિકની પરીક્ષામાં પણ પ્રથમ નંબર આવ્યો. પિતાજી તો તે તરુણને નોકરી ધંધે વર્ગારવા ઈચ્છતા હતા, પણ આને તો બાજુના શહેર લાહોરની કોલેજમાં ભણવું હતું. સ્કોલરની રકમનો આધાર જર્જર ઓરડી ભાડે રાખી, એમાં 2-3 નાગ પણ રહેતા. આ તરુણ તો તેમાંય કલાકો સુધી વાંચ્યા કરે. કોલેજમાં તેઓ ઉર્દુ ભણતા. કોઈએ એને બદલે સંસ્કૃત ભણવા માટે પડકાર ફેંક્યો. તે જીલીને આ સાવ નવો વિષય લીધો અને છતાં આખી યુનિવર્સિટીમાં પ્રથમ. BAમાં ગણિત લીધું. આ વિષય તો એવો ફાવે કે પ્રોફેસરની ગેરહાજરીમાં વર્ગ લઈ શકે. તે આવો હોશિયાર છતાં BAમાં નાપાસ થયો. અંગ્રેજીમાં 3 ગુણ ઓછા ન આવ્યા હોત તો યુનિવર્સિટીમાં પ્રથમ આવી જવાત. ખૂબ દુઃખ થયું. તેને આશ્વાસન આપવાને બદલે પિતાએ કઠોર કાગળ લખ્યો. આણે ફરીથી સ્વસ્થ ચિત્તે અભ્યાસ શરૂ કર્યો. પરીક્ષા આપી. ગણિતના પેપરમાં 13માંથી કોઈ પણ 9 દાખલા ગણવાના હતા. એણે તો બધા જ દાખલા ગણ્યા અને પરીક્ષકને સૂચના લખી, આ 13માંથી કોઈ પણ 9 દાખલા જુઓ. પરિણામ યુનિવર્સિટીમાં પ્રથમ, સુવર્ણ ચંદ્રક અને શિષ્યવૃત્તિ મળી. MAમાં પણ એ નવયુવાને ગણિત લીધું. પોતે ભણે અને આવક માટે કોલેજમાં ભણાવે. આ દરમિયાન પ્રિન્સિપાલે તેમના દુબરા શરીર અંગે ટકોર કરી બીજા દિવસથી જ વહેલી સવારનો વ્યાયામ શરૂ કર્યો નિયમિત અને શરીર મજબૂત બનાવ્યું. 22મી વર્ષે એ યુવાન એમએ થયો. 18 આંકડાની એક સંખ્યાને 17 આંકડાની બીજી સંખ્યા વડે મોઢેથી ગણી શકે. પ્રોફેસર તરીકે સારો પગાર મેળવતો હોવાથી તે પરિવારને અને ગરીબ છાત્રોને પણ સહાય કરતા. જેટલો વિદ્યાપ્રેમ તેથી વધુ એમને ઈશ્વર પ્રેમ. પાસે હતું તે બધું સાધુ સંતોને આપી દીધું અને સદા આનંદની સ્થિતિ પ્રાપ્ત કરી. આ નિડરે નોકરી છોડીને સંન્યાસ લીધો, પરદેશમાં ભારતીય સંસ્કૃતિનો સંદેશ રેલાવ્યો અને દેશમાં રાષ્ટ્રીય ભાવના જગાડવા ખૂબ જહેમત લીધી. અનેકોમાં ઈશ્વર આસ્થા જન્માવી. પોતાના 34મા જન્મ દિવસે તો આ મસ્તરામ મહાપુરુષે જીવનલીલા સંકેલી લીધી. પુણ્યનામ એમનું સ્વામી રામતીર્થ. જન્મ તારીખ 22/10/1873. અવસાન તારીખ 17/10/1906. ગણે દાખલા અને રચાય કવિતા. પિતા વૈજ્ઞાનિક અને માતા કવયિત્રી. ડૉક્ટર ઓફ સાયન્સ જેવી પરદેશની પદવી ધરાવતા. પિતા તો પુત્રીને વૈજ્ઞાનિક બનાવવા ઈચ્છતા હતા. તેને ભણાવવા માટે અંગ્રેજ અને ફ્રેન્ચ શિક્ષકો આવતા. તેના માટે ઘરમાં એક નાનું પુસ્તકાલય પણ ગોઠવાયું હતું. એમાં વિશેષ તો વિજ્ઞાનના પુસ્તકો હોય જ અને વરી. પણ આ છોકરીને તર્કના પગથિયેથી ચડ ઉતર કરવાને બદલે કલ્પનાની પાંખે ચડ ઉતર કરવાનું વિશેષ ફાવતું. 11 વર્ષની એ બાલિકા એકવાર બીજગણિતનો દાખલો ગણવા બેઠી. વારંવાર ફરી ફરીને કરવા છતાં એનો સાચો જવાબ જ ન આવે. એના ગુસ્સામાં ને ગુસ્સામાં એક કવિતા રચાઈ ગઈ. તે વખતમાં કન્યા કેળવણી તરફ ખાસ લક્ષ આપવામાં આવતું ન હતું. માતા પિતાની પ્રેરણા અને પોતાના પુરુષાર્થે એ કિશોરી ભણતી રહી. એણે મદ્રાસ યુનિવર્સિટીની મેટ્રિકની પરીક્ષા આપી અને પાસ થઈ. આ વખતે એની ઉંમર હતી 12 વર્ષની. મેટ્રિક થતાં સુધીમાં તેણે ખૂબ વાંચ્યું. વાંચન પછી કાવ્યલેખનની ધૂન જાગી. એકવાર તો 6 દિવસની સરોવર સુંદરી નામનું 1300 લીટીનું કાવ્ય રચ્યું. તે પછી 1000 લીટીનું નાટક રચ્યું. આ વખતે એની ઉંમર હતી 13 વર્ષની. વધુ અભ્યાસ માટે તે તરુણી ઇંગ્લેન્ડ ગઈ. સરકારે જ તેને આ સગવડ આપી હતી. આ વખતે તેની ઉંમર હતી 16 વર્ષની. પરદેશમાં 3-1 વર્ષ રહ્યા પણ તબિયતે સાથ ન આપતા પાછા આવવું પડ્યું. પણ ત્યાં રહ્યા તેટલો સમય ખૂબ કિંમતી હતો. એ ગારામાં તેઓ કેટલાક સાહિત્યકારોના પરિચયમાં આવ્યા. તેમની કાવ્ય પ્રતિભાને તેથી સંસ્કાર મળ્યા. પહેલાં એમની કવિતાઓમાં વિદેશી વાતાવરણ ચિત્રાતું. હવે તેમની કવિતાઓમાં ભારતની ભૂમિ, ભાવના અને ભવ્યતા ચિત્રાવા માંડી. એમના 4 કાવ્ય સંગ્રહો વખાણાયા. પહેલો કાવ્ય સંગ્રહ પ્રકાશિત થયો ત્યારે તેમની ઉંમર હતી 26 વર્ષની. હવે કવિતા દેવીને બદલે રાષ્ટ્રમાતા તરફ તેમનું વિશેષ ખેંચાણ થયું. દેશની ગુલામી તેમને ગુંગરાવવા માંડી. પડદાના રિવાજને પાડીને નહીં પરંતુ પાડીને તેઓ સામાજિક અને રાષ્ટ્રીય કામોમાં ખૂંપી ગયા. રાષ્ટ્રપિતા ગાંધીજી અંગે તેઓ કહેતા, તે કૃષ્ણ છે તો હું તેમની મોરલી છું. એમને ખૂબ સાથ આપ્યો. પોતે પ્રભાવી પ્રવચનો કરતા. જેલમાં જતા તેમણે સ્ત્રીઓને મત અધિકાર અપાવ્યો હતો. દેશ દાજ તો એવી કે અંગ્રેજ સરકારે આપેલો કૈસરે હિંદનો ખિતાબ પાછો ઠેલવી દીધો હતો. જનતાએ એમને ખિતાબ આપ્યો, ભારતના કોકિલા. આઝાદી પછી ઉત્તર પ્રદેશના રાજ્યપાલના પદે વિમાયેલા એ સફર કાવ્યત્રી અને મહાન રાષ્ટ્રીય સેવિકા હતા સરોજની નાયડુ. જન્મ તારીખ 13/2/1879, અવસાન તારીખ 2/3/1949. માનવ માત્ર એક સમાન નિસારની ઓસરીમાં બેસીને ભણતા 6 વર્ષના એક નમાયા છોકરાને ભારે તરસ લાગી. સામે જતું પાણીનું માટલું પણ અછૂત ગણાતા આ છોકરાથી તો તેના ખોબામાં કોઈ પાણી રેડે તો જ પીવાય એવો એ જમાનો હતો. અડખે પડખે કોઈ હતું નહીં. તરસ્યો છોકરો છુપાઈને પાણી પીતો હતો, પીવામાં ઝડપાઈ ગયો અને પછી થઈ પડી ધોલ ધપાટ. અવારનવારની આવી ધોલ ધપાટ છતાં એની ભણવાની ધગસ ભાંગી ન પડી. સારામાં હાઈસ્કૂલમાં અને કોલેજમાં પણ આ વિદ્યાર્થીની ઉપેક્ષા થયા કરે, અપમાન થયા કરે, પણ એને ગણે ગણકારે તો ભણાય ક્યારે. પોતાની જાતિનો ઉદ્ધાર કરવા ઈચ્છતા આ યુવાનને એના પ્રોફેસરે કહ્યું, મિસ્ટર કોલસો હંમેશા કારો જ રહે. યુવાને તરત જવાબ આપ્યો, દબાણને લીધે કોલસા જ હીરા બની જાય સાહેબ. હીરા જેવા તેજસ્વી યુવાનને બીએ થયા પછી અમેરિકા જવાની તક મળી. અહીં એણે એમએની અને પીએચડીની પદવી મેળવી. ઇંગ્લેન્ડ જઈને એણે ડૉક્ટર ઓફ સાયન્સની પદવી મેળવી, પછી તો ડૉક્ટર ઓફ લો અને લિટરેચરની માનદ પદવી એનાયત થઈ. એણે અછૂત ગણાતી જાતિઓમાં યોમ જગાડ્યું. એમના દુઃખોની વાતો સરકારમાં અને સમાજમાં કહેવા માંડી. એને ગાંધીજીની હૂંફ અને હૈયારી મળી. ધીમે ધીમે રૂઢિવાદી સમાજને સમજાયું, માનવ માત્ર એક સમાન. આ પીઠ નેતાએ તો સમાનતાના પાયા પર રચાયેલ ભારતનું બંધારણ ઘડવામાં પ્રમુખ ભાગ ભજવ્યો. હલકી ગણાતી કોમમાં જન્મ લીધેલો હોવાથી ભારે અપમાનનો પામેલા અને છતાં નહીં ઝૂકેલા આ વિદ્વાન વક્તા, લેખક, ચિંતન અને કાર્યકરે પોતાની કોમને ન્યાય અપાવ્યો અને દેશની એવી તો મૂલ્યવાન સેવા કરી કે તેમને ભારત રત્નનું સન્માન અપાયું. આ મહામાનવ તો ડૉક્ટર ભીમરાવ આંબેડકર. જન્મ તારીખ 14/4/1891, અવસાન તારીખ 6/12/1956. માથું દુખતું તો ગણવા માંડતા દાખલા. વિન્યા નામના છોકરાને કોઈ પૂછે, ભાઈ આ વાર કેમ જીથરા જેવા વધાર્યા? તો તરત ચીખો જવાબ મળતો, કેમ તમે હજાબંધનો ધંધો કરો છો કે શું? વિન્યો સાવ ધૂની, ઉઘાડ પગો અને જથ્થર પથ્થર. આ વિન્યાએ 10 વર્ષની ઉંમરે તો નક્કી કરી નાખ્યું કે મોટો થઈને પરણવું તો નથી જ અને કરવી છે દેશની સેવા. એના બહારના દેખાવ ઉપરથી તો કોઈને ખબર પણ ના પડે કે એનું ચિત્ત તો શિવાજી, તાનાજી, સૂર્યાજી, સ્વામી રામદાસ, તુકારામ, એકનાથ અને જ્ઞાનદેવની વાતોમાં જ રમ્યા કરતું હતું. વિન્યાએ વિદ્યાપ્રેમી મિત્રોનું વિદ્યાર્થી મંડળ રચ્યું હતું. સાથે મળતા, વાંચતા, ચર્ચા કરતા, આ કામ માટે ખાસ ઓરડી ભાડે રાખેલી, પુસ્તકોનું ખર્ચ અને ઓરડીનું ભાડું, આ માટે પૈસા મેળવવા એ બધા વિદ્યાર્થીઓ લોકોના દળના દળતા. વિન્યાને માથું દુખે તો ગણવા માંડે દાખલા. ગણિત, વિજ્ઞાન એને ખૂબ ગમે. બચપણથી ધર્મ પણ એનો પ્રિય વિષય બન્યો હતો. પિતાજીના આગ્રહથી સારામાં ફ્રેન્ચ ભાષા ભણવાનું થયું. માની ઈચ્છા એવી કે સંસ્કૃત તો ભણવું જ જોઈએ. વિનુએ પિતાનું માન રાખ્યું અને માતાને કહ્યું, દરેક વાત નિશાનમાંથી જ શીખવી એવું થોડું છે? એણે જાતે સંસ્કૃત ભણી લીધું. વિનુ મેટ્રિક થઈને કોલેજમાં ગયો. એને તો ઘર અને કોલેજ છોડીને ખૂબ વિકાસ કરવો હતો અને સમાજનું ભલું કરવું હતું. પોતાને મળેલા પ્રમાણપત્રો ચૂલામાં સળગાવીને એ તો ચાલ્યો કાશી. અહીં ભણતી વખતે એકવાર ગાંધીજીની વાણી સાંભળવા મળી, જોઈતું તું તે મળી ગયું. પહોંચી ગયા ગાંધીજીના આશ્રમમાં. અહીં ખૂબ વાંચે અને મહેનત કરે. 23 વર્ષના આ છોકરાનું ધાર્મિક પ્રવચન ગાંધીજીની હાજરીમાં થતું. વિનુએ દેશની 15 અને પરદેશની 10 ભાષાઓ જાણી, મુખ્ય ધર્મોના ગ્રંથો મૂળ ભાષામાં વાંચ્યા. માત્ર પોથી પંડિત ન રહેતા દેશની આઝાદી માટે જેલમાં ગયા. જેલમાં ગીતા પ્રવચનો કર્યા. ગાંધીજીએ એકવાર તો એવા આશીષ આપ્યા કે તમે મોટી સેવાનું નિમિત્ત બનશો. ગાંધીજીના અવસાન પછી એમના પંથે એમણે સર્વોદય સમાજની સ્થાપના કરી. આખામાં ઘૂમીને લોકોને દાનની પ્રેરણા આપી. ભૂમિદાન, સમયદાન, સાધનદાન, ગ્રામદાન અને જીવનદાનની ગંગા વહી. આ જીવન જ્ઞાન અને દાનનો મહિમા કરનાર આ વિન્યાને, વિનુને, વિનાયકને દુનિયા તો ગાંધીજીએ એમને આપેલ નામથી જ ઓળખે છે. એ નામ છે વિનોબા. જન્મ તારીખ 11/9/1895. અવસાન તારીખ 15/11/1982. ફટકારો અને રન કરો. 7 વર્ષની ઉંમરે એ બાળક ક્રિકેટ રમવા માંડ્યું. એનો જન્મ જ એવા ક્રિકેટ પ્રેમી કુટુંબમાં થયો હતો કે તેઓ ક્રિકેટની ફેમિલી ક્લબ ચલાવતા. આ કુટુંબનું બાળક બેટ હાથા લઈને મેદાન પર જાય, બોલ આવે એટલે તરત રોકી લે અને વિકેટ બચાવે, ન રન કરે કે ન આઉટ થાય. એને આવી નીરસ રમત રમતો જોઈને તેના પિતા કહે, બેટા ગમે તેવો બોલ આવે પૂરા જોશથી ફટકારવાનો જ, પણ બોલ ખૂબ ફાસ્ટ આવે તો શું થઈ ગયું? બોલ રોકતા રહીને રન કર્યા વગર આઉટ ન થવામાં સી બહાદુરી? ફટકારો ને રન કરો. હવે એ કિશોરે હિંમતપૂર્વક રમવા માંડ્યું. એવું તો ચમકદાર રમે કે તેને લીધે સ્કૂલ ટીમ શિલ્ડ જીતે. સ્કૂલ ટીમના કેપ્ટન થતા એ કિશોરે 4 વર્ષના ગાળામાં નહીં નહીં તો 10 સદીઓ ફટકારેલી. 21 વર્ષની ઉંમરથી તો એણે યુરોપિયન ક્રિકેટ ટીમ સામે રમવા માંડ્યું અને ચોક્કા અને છગ્ગાના જુમલા ખડકવા માંડ્યા. એકવાર વિશ્વવિખ્યાત બોલર સામે ઝીંક ઝીલતા ઝીલતા 100 મિનિટમાં જ 163 રન કર્યા. બીજી એકવાર એક મિત્ર સાથે શરત લાગી, એક પણ ચોગ્ગો માર્યા વિના સદી કરવી. આ યુવાને એક એક રન કરીને સદી કરી બતાવી. 37 વર્ષની ઉતરતી વયે એને ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ મળ્યો અને પહેલી જ મેચમાં સદી ફટકારી. રમતમાં જુસ્સો તો બસ એમનો જ. છાતીમાં દડો વાગ્યો હોય કે નાક પર દાંત તૂટે કે પગ મચકાય, તે મેદાન ન છોડે. એ કહેતા રમતમાં ઘાયલ થવાથી તો તાકાતમાં ઓર વધારો થાય. તેઓ ઓલરાઉન્ડર ક્રિકેટર હતા. બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગ, કેપ્ટનશીપ બધું કુશળતાથી કરી શકે. ક્રિકેટના કલાકાર કહેવાતા તે ફિલ્ડિંગની કળા અંગે લાંબુ અને મજેદાર પ્રવચન આપતા. ક્રિકેટ અંગેના લેખો પણ સારા લખે. કોચ અને કોમેન્ટેટર તરીકે પણ સફર. રમતમાં ક્રિકેટ જ નહીં, હોકી, ફૂટબોલ, પોલો, ટેનિસ અને બિલિયાર્ડ જેવી રમતોમાં પણ તેઓ નિપુણ હતા. તેઓ કાબેલ શિકારી, દોડવીર અને ઘોડેસવાર પણ ખરા. રમત ગમત ઉપરાંત વાંચન, વકૃત્વ અને સંગીતમાં પણ તેઓ રસ ધરાવતા. ક્રિકેટના તો રાજા ધીરાજ કહી શકાય તેવા એ ક્રિકેટર હતા. પદ્મભૂષણ શ્રી કે નાયડુ. જન્મ તારીખ 31/10/1895. અવસાન તારીખ 14/11/1967. અંગ્રેજોને વગર ટાઢે ધ્રુજાવનાર. સખત ટાઢમાં 16 વર્ષનો એક છોકરો સ્વામી વિવેકાનંદનું પુસ્તક વાંચતો હતો. સ્થળ હતું કોલેજનું આંગણું. પાછળ ઊભા હતા અંગ્રેજ પ્રિન્સિપાલ. એમને નવાઈ લાગી, આ છોકરો આવી કાતિલ ટાઢમાં એ કેવું નિરાતે વાંચે છે, નથી એનું દિલ ધ્રુજતું કે નથી એનું ધ્યાન તૂટતું. એમને પૂછ્યું પણ ખરું, તમે ટાઢ નથી પડતી? તે છોકરો કહે, સાહેબ આપે આખા શરીર પર ગરમ કપડાં લાદ્યા છે, છતાં ચહેરો કેમ ખુલ્લો રાખ્યો છે? આપને ચહેરા પર ટાઢ નથી પડતી? ગોરા સાહેબે કહ્યું, ચહેરે તો હંમેશા ખુલ્લો જ રહે એટલે ત્યાં ટાઢ ન પડે. તે તરુણે કહ્યું, સાહેબ હું પણ હંમેશા આ જ પહેરવેશમાં રહું છું, તેથી મને ટાઢ પડતી નથી. ટાઢથી ન ધ્રુજતા આ બંગાળી તરુણે વગર ટાઢે અંગ્રેજોને ધ્રુજાવ્યા હતા. 16મા વર્ષે મેટ્રિક પાસ થયા બાદ એવી ધૂન સવાર થઈ કે ભાઈ હિમાલયમાં પહોંચી ગયા. ધ્યાન ધારણા કરવાને ધૂન ઉતરતા ઘેર પાછા આવ્યા અને કોલેજમાં ભણવા માંડ્યું, દર્દીઓની સેવા પણ કરી. પછી ઇંગ્લેન્ડ ગયા. અહીં ICS ઇન્ડિયન સિવિલ સર્વિસની અગ્રી મનાતી પરીક્ષા આપી 4થા નંબરે પાસ થયા. આ પદવાળી વ્યક્તિ ભારતમાં અંગ્રેજ સરકારની નોકરી કરવાનું સ્વીકારે તો દોમ દોમ સાહેબીને સુખ સગવડ મળે, પરંતુ સિંહ ઘાસ ખાય ખરો? આ યુવાનને તો દેશ સેવા કરવી હતી એટલે મળેલી નોકરી તરત છોડી દીધી. એમણે ભારત પર શાસન કરતા અંગ્રેજો સામે જંગ માડવાનો પાકો નિર્ધાર કર્યો. દેશમાં ચાલતી આઝાદી માટેની લડતમાં ઝંપલાવ્યું. વારંવાર જેલમાં ગયા. એમને ધીમી ને ઠંડી લડત પસંદ ન હતી. એ તો ધોધમાર ધડબડાટી કરીને અંગ્રેજોને ધ્રુજાવવા માંગતા હતા. એમના પર સખત ચોકી પહેરા હતા, છતાં તે વચ્ચેથી છટકીને ભારત બહાર પહોંચી ગયા. કેટલીય વાર તો વેશ પલટા કરવા પડેલા. પરદેશમાં જર્મની અને જાપાન ગયા. અંગ્રેજો વિરુદ્ધ આકરા ભાષણો કર્યા. બર્માં આઝાદ હિન્દ ફૌજ અને મહિલા મુક્તિ ફૌજની સ્થાપના કરી. ફૌજ દ્વારા અંગ્રેજોને ભારતમાંથી આંકી કાઢવાની નેમ હતી. ચલો દિલ્હીનું સૂત્ર આપ્યું અને કૂચ કરી, તુમ મુઝે ખૂન દો મેં તુમે આઝાદી દૂંગા. એમના આ વચનનો ખૂબ પ્રભાવ પડ્યો. અંગ્રેજો ધ્રુજી ઉઠ્યા. અંગ્રેજો પાસે તો હથિયારો સાથેનું મોટું લશ્કર હતું, તેથી આઝાદ હિન્દ ફૌજ ફાવી નહીં. પણ અંગ્રેજોને ખાતરી થઈ ગઈ કે હવે બિસ્તરા પોટલો વીંટવામાં જ સાર અને સલામતી છે. સિંહ સરખા એ સદા યુવાન વીરનું વિમાની અકસ્માતમાં આઝાદી પહેલાં અવસાન થયું. નામ એમનું સુભાષચંદ્ર બોઝ. જન્મ તારીખ 23/1/1887. અવસાન તારીખ 25/8/1945. વામન છત્તા વિરાટ કોણ છે લ્યા? ચોકીદારની રાડ સાંભળીને લંબુસ લંબુસ છોરા છૂ થઈ ગયા અને એક ઠીંગણો લાલ ઝડપાઈ ગયો. એને ગાલે તમાચા પડ્યા. સટ સટ સટાક નિશાળેથી એ છોકરાને તો સીધા ગેરેજ જેવું હતું, પણ જામફળની વાડીમાં 4-6 લંબુસો એને જોર માર લાવ્યા. એમણે તો જામફળો ભારે બચડ્યા પણ ભીસ પડતા ભાગ્યા. આ છોકરો ગાલે હાથ ફેરવતા રડી પડ્યો, મારે બાપુજી નથી એટલે માર્યું ને મને, મેં તો એકેય ફર ખાધો નથી. આ વાડીમાં આવીને એનો બોરો ચહેરો જોઈને નરમ પડેલા ચોકીદારે કહ્યું, બે ફર ખાધું છે. ખરાબ સંગતનું સંગત શોભે સારા જણની, સમજ્યો? સમજી ગયો આ છોકરો. શિક્ષકો પાસેથી દેશભક્તોની વાતો સાંભળીને મનમાં ને મનમાં એમની સંગતમાં એ રહેતો અને વિચારતો, કરવી છે તો દેશની સેવા. એ સૌની જેમ આ ગરીબ વિદ્યાર્થી જાતે કપડાં ધુવે, સંકેલે અને ફાટે ત્યારે સાંધે, મિત્રોના પુસ્તકો વાંચે, સાંભે પૂંઠા ચડાવીને પરત કરે, ઉનાળે પગમાં ફોલ્લા પડે તોય જોડા વિના ચલાવી લે. કેવળ પાઠ્ય પુસ્તકથી સંતોષ ન થયો, એને રામાયણ, મહાભારત, ભાગવત અને કબીર નાનક તુલસીના પદો વાંચે, એ વખતમાં ગાંધીજીની વાણી સાંભળી, અંગ્રેજોની સારા છોડો, બસ છોડી દીધી સારા. એ હોશિયાર છોકરો બનીને કુટુંબને ટેકો કરી શકત, પણ એને તો દેશ નામના કુટુંબ માટે કુરબાન થવું હતું. એણે તો બુરખાધારી બાઈનો વેશ પહેરીને ટાવર પર તિરંગો ચડાવેલો અને 16 વર્ષની ઉંમરે જેલમાં, પછી કાશી વિદ્યાપીઠમાં ભણીને એ શાસ્ત્રી થયો. આ ઉપરાંત એણે સામ્યવાદ અને સામાન્યવાદનો પણ અભ્યાસ કર્યો. ક્રિકેટના ટેસ્ટ મેચ જોવાના શોખીન એ જુવાને સાદાઈ અને સચ્ચાઈપૂર્વક લોકોની સેવા કરવા માંડી. વખત જતાં વડા પ્રધાન પદે એ નિમાયા. આજની તંગી વખતે એના કહેવાથી આખા દેશે અઠવાડિક એકટાણા કર્યા. એના કહેવાથી જવાનોએ દેશની શાન જાળવી. જય જવાન જય કિસાનનું સૂત્ર આપનાર આ વામન છતાં વીર વડાપ્રધાને ભારતની ચિરંતન ચાહના મેળવી. કામ એમનું નક્કર ને નામ એમનું લાલ બહાદુર શાસ્ત્રી. જન્મ તારીખ 2/10/1904, અવસાન તારીખ 11/1/1966. પિતા નહીં પોતાના નામે પંકાઓ. પોતાની શાળામાં થતી ચર્ચા સભામાં અને વકૃતૃત્વ હરીફાઈઓમાં ભૂરી આંખોવાળો એ છોકરો અચૂક ભાગ લેતો, આછા અભિનય સાથે જાનદાર શબ્દોમાં બોલતો, સાંભળનારાઓ દાદ આપતા, નિર્ણાયકો તેને વિજેતા ઠેરવતા. આમ તેને કેટલીય વાર ઇનામો મળતા રહ્યા. 11 વર્ષની ઉંમરથી એનામાં અભિનેતા થવાની મરજી ઉગવા માંડી હતી. પોતાના પિતા એક પ્રખ્યાત અભિનેતા હતા ને એટલે, પણ પિતાએ તો પરખાવી દીધું કે મારી આંગળી પકડીને આગળ આવવાના ઓરતા રાખીશમાં, તારી જાતે આગળ આવ, તું મારા નામથી જાણતો થાય તેમ હું નથી ઈચ્છતો. હા, હું તારા નામથી ઓળખાઉં એ મારો મનોરથ છે, એ પાર પાડવો એ તારા હાથની વાત. પિતાજીએ પોતાની કંપનીમાં એને ખાસ તકો ન આપી. અભિનય અંગે શીખવા માટે જાણીતા ફિલ્મ નિર્દેશક કેદાર શર્મા પાસે મોકલ્યો. મોટરમાં બેસીને આવેલા છોકરાને તમાચો મારીને શર્માજી કહે, તું પૃથ્વીરાજના પુત્ર તરીકે નહીં, વિદ્યાર્થી તરીકે મારી પાસે આવ. મોટર ઘેર મૂકીને આવવાનું, સમજો ને. શર્માજી પાસેથી સિને શૂઝ મેળવીને અને તે વિકસાવીને એ છોકરાએ માત્ર 22 વર્ષની ઉંમરે જાતે આગ ફિલ્મનું સર્જન કર્યું. 64 વર્ષના જીવનકાળમાં 64 ફિલ્મોમાં અભિનયના અજવાળા પાથર્યા. પોતાનો સ્ટુડિયો બનાવ્યો, હિન્દી ફિલ્મોને સ્વપ્ન દ્રશ્યની ભેટ આપી. સિનેમામાં સંવાદ, ગીત, સંગીત, સેટિંગ, એડિટિંગ, ફોટોગ્રાફીમાં મૌલિક શૂઝ વિકસાવી. પોતાની ફિલ્મોના આરંભમાં પિતાજીના દર્શન કરાવતો આ છોકરો ભારતનો એક શ્રેષ્ઠ અભિનેતા જ નહીં, નિર્દેશન નિર્માતા તરીકે પણ લોકપ્રિય થયો. વિદેશોમાં ખૂબ પંકાયો. ક્લેપ બોયમાંથી ગ્રેટ શોમેનની પદવીએ પહોંચેલ આ અજોડ અભિનેતાનું નામ રાજ કપૂર. જન્મ તારીખ 14/12/1924, અવસાન તારીખ 2/6/1988 જીત માટે મંડ્યા રહેવું. પ્યારા પુત્રે SSCની પરીક્ષામાં બીજગણિતના વિષયમાં 100માંથી 100 ગુણ મેળવ્યા. પિતા લક્ષ્મણરાવ તો આનંદનો પાર રહ્યો નહીં. કંઈક સુંદર અને ઉપયોગી ભેટ જરૂર આપવી જોઈએ. પિતા વિચારમાં પડ્યા, શી ભેટ આપું? પુત્રને તો પુસ્તકો વાંચવાનો જબરો શોખ હતો. સારામાંથી થોકબંધ પુસ્તકો લાવે અને તેમાં ખોવાઈ રહે, એને રમતગમતમાં રુચિ મુદ્દલ નહીં અને પિતાને પુસ્તકનો શોખ નહીં. આપવું તો કયું પુસ્તક આપવું? પિતાએ છેવટે પોતાને જેમાં રસ હતો તે રમતગમત માટે ઉપયોગી ક્રિકેટનું બેટ તે લાવ્યા. એ બેટ પર ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર નીલ હાર્વેની સહી પણ હતી. બરાબર તે જ ગારામાં મુંબઈના બ્રેબોન સ્ટેડિયમ પર એ જ નીલ હાર્વેની ફાંકડી ફટકાબાજી જોઈને પિતાની બેટને પંપાડતા પંપાડતા તે તરુણને થયું, હું પણ ક્રિકેટના મેદાનમાં આવા ફટકા ફટાફટ મારું તો. દાદરની રૂઈબા કોલેજમાં દાખલ થયેલા એ તરુણે હવે ક્રિકેટમાં રસ લેવા માંડ્યો. રસ લેવો એટલે જોવું નહીં, જીત માટે મંડ્યા રહેવું. તે તો બેટ લઈને પ્રેક્ટિસ કરવા માંડ્યો. કોલેજનો જ નહીં, મુંબઈ યુનિવર્સિટીની ક્રિકેટ ટીમનો કેપ્ટન બન્યો. એણે સતત 4 વર્ષ એ કેપ્ટનશીપ જાળવી રાખી. કોલેજમાં અભ્યાસ કરવા દરમિયાન રણજી ટ્રોફીમાં પણ મુંબઈની ટીમમાં રહીને રમવા માંડ્યું. એ ટીમને સતત ચેમ્પિયન બનાવવામાં એણે મોટો ફાળો આપ્યો. એ ડાબોડી બેટ્સમેને રણજી ટ્રોફીમાં 12 સદીઓ નોંધાવી. એક વાર તો લાગ લગાટ 3 સદીઓ ફટકારી. આ યુવાને દુલીપ ટ્રોફીમાં રમીને વ્યક્તિગત ઉચ્ચ અંક હાંસલ કર્યો. આગળ જતાં ભારતીય ક્રિકેટ ટીમનું સુકાની પદ તેને પ્રાપ્ત થયું. તેણે ભારતને ક્રિકેટ ક્ષેત્રે યશ અપાવ્યો. 39 વર્ષના લાંબા ઇતિહાસમાં 18 ટેસ્ટમાં સતત વિજયી રહેલી ઇંગ્લેન્ડની ટીમને આ ભારતીય ટીમે પરાજય આપ્યો. ક્રિકેટ ઉપરાંત બેડમિન્ટન અને બિલિયર્ડની રમતમાં પણ રુચિ ધરાવતા આ યુવાનને યોગ આસનમાં પણ રસ હતો. ભણવામાં રસ તો ખરો જ, રમવાની પ્રવૃત્તિની સાથોસાથ ગણિતશાસ્ત્રના મુખ્ય વિષય સાથે BS ની પદવી બીજા વર્ગમાં હાંસલ કરીને MSc પણ કર્યું. અર્જુન એવોર્ડ અને પદ્મશ્રીનો ખિતાબ મેળવનાર આ ક્રિકેટરે ખીલતા ખેલાડીઓને વિકસાવવાની તક આપવાના આશયથી 35 વર્ષની ઉંમર થાય તે પહેલાં જ ક્રિકેટનું મેદાન છોડી દીધું. 1941ની 1 એપ્રિલે જેવી યાદ રહે તેવી તારીખે જન્મેલ આ યાદગાર ક્રિકેટર તે અજિત વાળેકર, જન્મ તારીખ 1/4/1941. કુદરત જેની નિસાર એક ડાક્ટર હતા, મિજાજના કડક. એમને એક દીકરો, એ ભણવામાં ધ્યાન ન આપે. પિતા મિજાજ ગુમાવે અને કહે, શું ભૂસું ભર્યું છે તારા ભેજામાં? તારે મારી જેમ ડાક્ટર થવાનું છે, ડાક્ટર. એ વખતે દીકરો દૂર દૂર કંઈક દેખ્યા કરે. એ 8 વર્ષનો થયો તેવામાં માતાનું અવસાન થયું. એને શાળામાં દાખલ કરવામાં આવ્યો. ભણવું ગમે નહીં, જાત ભાતની ચીજો ભેગી કરવાનો શોખ. એને ઘરમાં નાના કે મોટા કોઈને આવો ગાંડો શોખ તો નહોતો. શાળામાંથી છૂટીને કે છટકીને જાય, કુદરતને ખોરે છીપલા, કોળી, સિક્કા, ખનીજો, હાડકા આવું તેવું એકઠું કરે. જીવતા પશી પંખીઓને ધ્યાનથી જુએ. 16 વર્ષની તરુણ વયે એનો વિજ્ઞાન માટેનો પક્ષપાત નજરે ચડી આવે તેટલો રહ્યો. તો પણ પિતાએ તેને ડાક્ટરી કોલેજમાં દાખલ કરાવ્યો. 2 વર્ષ માંડ ટક્યો તે કોલેજમાં હતો તે વખતમાંય ત્યાંથી સરકીને વિજ્ઞાન પ્રેમીઓ વચ્ચે બેસી જતો અને અવનવું જાણતો, રજાઓમાં પ્રવાસમાં નીકળી જાય અને કુદરતને ખોરે બેસીને બધું ઝીણવટથી જુએ અને જાણે. પિતાને ખ્યાલ આવી ગયો કે આ ચિરંજીવી કોઈ પણ રીતે ડાક્ટર તો નહીં જ થાય. એમણે એને પાદરી થવાની કોલેજમાં મોકલ્યો. એમાં કમ અને જોડાઈને એણે એની પદવી તો લીધી, પણ એને તો વૈજ્ઞાનિક થવું હતું. એક ભલા અધ્યાપકની સહાયથી તેને 5 વર્ષની લાંબી સફર કરવાની તક મળી અને તે મફત. આ દરિયાઈ મુસાફરી દરમિયાન ઘણી તકલીફો પડી, પણ તેનું ધ્યેય હતું કુદરત દર્શન. એણે અનેક ટાપુઓની મુલાકાત લીધી, જિજ્ઞાસુ આંખો વડે પશુ પંખીઓના અવલોકનો કર્યા, ખડક વનસ્પતિ અને પ્રાણીઓના હાડકાઓના નમૂનાઓ એકઠા કર્યા, નોંધ તૈયાર કરી તેના પર મનન કર્યા કર્યું. મુસાફરી પૂરી થયા પછી પોતાની નોંધ અને અનુભવોને આધારે પુસ્તક લખવા માંડ્યું. તબિયત બગડી તો પણ તેણે 13 મહિનામાં એણે ઉત્ક્રાંતિવાદ અંગેનું મોટું પુસ્તક લખી નાખ્યું. એની કિંમત ખૂબ હતી, છતાં 6 અઠવાડિયામાં બધી જ નકલો વેચાઈ ગઈ. પુસ્તકની બીજી આવૃત્તિ કરવી પડી. આ પછી એ આજીવન વિદ્યાર્થીએ સતત નવા સંશોધનો બહાર પાડ્યા અને મહાન વૈજ્ઞાનિક તરીકેની નામના મેળવી. કિશોર વયમાં કરેલ સંકલ્પને ખૂબ શ્રમ કરીને સાકાર કરનાર એ વૈજ્ઞાનિક તે ઉત્ક્રાંતિવાદ પુરસ્કર્તા ચાર્લ્સ રોબર્ટ ડાર્વિન. જન્મ તારીખ 12/2/1809, અવસાન તારીખ 19/4/1882. ઘણી તડકી અને ઓછી છાંયડી, ઘોર જંગલ, કડકડતી ટાઢ, લાકડાની કોટડી, આમાં એનો જન્મ થયેલો. માતા દયારુ હતી. એકવાર થોડે દૂરની ઝૂંપડીએ ગઈ, એમાં રહેતી એક સ્ત્રીને સખત તાવ આવતો હતો. મા એની સારવાર કરવા ગઈ અને પોતે તાવમાં સપડાઈ થયું અવસાન. એ વખતે બાળકની ઉંમર વર્ષ 9. આ નાના છોકરાને ભણવાનું મન ભારે, નવી માને ભણાવવાનો શોખ. એ વખતે સારા તો હતી પણ શિક્ષક ઓછા, ફરતા ફરતા આવે થોડું રહે અને ચાલ્યા જાય. આ 13 વર્ષનો છોકરો 8-10 કિલોમીટર ચાલીને બીજે કામ ભણવા જાય, બીજા છોકરા ભણવા જાય પણ ભણે નહીં, રખડે અને ચીડવે, પણ ભણવું જ હોય એનું ધ્યાન ભણવા સિવાય બીજે ક્યાં હોય. છોકરો આંખ શીખ્યો, દાખલા શીખ્યો, શીખવા ઉપરાંત ખેતરમાં કામ કરે, લાકડા કાપે, મજૂરી કરે, પણ જેવી નવરાશ મળે કે ચોપડી વાંચે, દૂરમાં અક્ષર કરે, હાથે બનાવેલા મીણબત્તીને અજવારે વાંચે, ચૂલાના અજવારે પાવડા પર દાખલા ગણે, ગરીબી ને અગવડ એક દારૂ ભણાય નહીં, વખત જતાં દુકાન કરી એમાં બેઠો, વેચે ઓછું અને વાંચે વધુ, ઘોડે બેસીને ટપાલ વેચવા જાય, કાગરો હેટમાં અને ચાલતે ઘોડે ચોપડી વાંચે, કાયદાનું ખાસ વાંચે. 17 વર્ષની ઉંમરે અદાલત જોવા મળી, વકીલ થવા મન થયું. 20-25 કિલોમીટર ચાલીને આ માટે વાંચવા જાય, ઘણી તડકીને ઓછી છાંયડી, તોય વકીલ થયો. એ થયો સાચાનો વકીલ, ગરીબનો વકીલ, ગુલામોનો વકીલ, પ્રાણીનો વકીલ, પ્રમાણિકનો વકીલ, આવા બધાનો જ પક્ષ લે. લોકોનો પ્રેમને આદર મેળવતા મેળવતા એ તો દેશ આખાનો વકીલ થયો, અમેરિકાનો પ્રમુખ થયો. એકવાર નહીં, 2 વાર લાકડાની કોટડીએથી પહોંચી ગયો વ્હાઇટ હાઉસમાં. નામના મળી, લગ્ન અને મહેનતથી નામ એનું ઇબ્રાહિમ લિંકન. જન્મ તારીખ 12/2/1809, અવસાન તારીખ 14/1865 કેવર ભાવનાથી કંઈ મળતું નથી, એક ઘરમાં બે ભાંડું, બંને બહેનો, બંને રમતિયાર, એમને કાં ગમે ઘોડાગાડીમાં બાપુ સાથે ફરવું અને કાં ગમે ઘરમાં ડીંગલી સાથે રમવું. મોટી તો ડીંગલીનું બાવડું ફાવે તેમ ઝાલે, તેથી ડીંગલીના હાથ પગ બટકે ભાંગે. હવે ડીંગલીના હાડકા બેસાડીને પાટો બંધાવવા કોની પાસે જવું? આ માટે બેન નાની હંમેશા તૈયાર. નાની બેનની ઢીંગલી તો જાણે કાયમ બીમાર જ રહેતી, એને વખતસર જમાડવા અને સુડાવવામાંથી એ ઊંચે ના આવે. કોકવાર તો એ મોટીને કહે ખરી, બેના બહુ બોલ નહીં, મારી ઢીંગલી સૂતી છે ને, એટલે આ છોકરી ઢીંગલીની ચાકરી કરતી એમ નહીં. જરાક મોટી થઈ ત્યારે તેણે એક કૂતરાની ચાકરી કરી, બિચારાનો કોઈકે પગ ભાંગી નાખેલો એટલે એની પીડાનો પાર નહીં. એને પીડામાંથી છોડાવવા માટે એનો માલિક તો એને મારી નાખવાની વાત કરતો હતો. આ જાણીને પેલી છોકરીને એવી તો પીડા થઈ કે તબેલામાં દોડી ગઈ. કૂતરાને એણે પંપાર્યું, પૂચકાર્યું, પગે પોતા મૂક્યા, પાછી સોજા ઉતરી ગયા. ધીરે ધીરે એ તો પૂછડી હલાવતા ને માંડ્યો પગ માંડવા. પહેલાં કૂતરાની આંખમાંની વેદના અને પછી વાલ વાંચીને છોકરીને ભાવના જાગી. જો મૂંગા પશુની જેમ માંદા માણસની ભલું કર્યું હોય તો કેવું સારું. કેવળ ભાવનાથી કંઈ વર્તું નથી. ધાર્યું કામ કરવા માટે ધગસ સાથે જરૂરી આવડત તો કેળવવી પડે. ઇંગ્લેન્ડની આ બહેને સંગીત, ચિત્ર, વિજ્ઞાન, ગણિત અને ગ્રીક લેટિન ભાષા શીખી. 12 વર્ષની ઉંમર પહેલાં સવિતા ભણતા શીખી ગઈ. 17 વર્ષની ઉંમરે એ તો ફ્રેન્ચ, જર્મન અને ઇટાલિયન ભાષામાં વાતો કરવા માંડી. હાડવૈદું શીખી, ગરીબીની ભાર લેવા માંડી, માવજત કરવા માંડી. એના જમાનામાં તો ઇસ્પિતાલમાં જઈ માંદાની માવજત કરવી તે નર્સિંગનું કામ ભારે હલકું ગણાતું. છતાં આબરૂની પરવા કર્યા વિના એણે જર્મની જઈ નર્સિંગની સખત તાલીમ લીધી. પહેલાં વિશ્વયુદ્ધના ગારામાં એણે હિંમત અને સાહસના સથવારે ઘાયલ સૈનિકોની ખડે પગે સેવા કરી. પોતાના જેવી ભાવુક બહેનોની ટુકડીના સાથી ડાક્ટર જે દર્દી માટે આશા છોડે તેને આ નર્સ ના તર છોડે. તેની સારવારથી એ કેટલાક બચી જતા. વાલ, વિદ્યા અને વ્યવસ્થા એ તેના ઔષધ. ભયંકર યુદ્ધના સમયે અંધારી રાતે દીવો લઈને ઘાયલ સૈનિકોના તંબુઓમાં ઘૂમતી આ મહાન નારીએ પરિચારિકાના વ્યવસાયને ગૌરવવંતો કર્યો. આ અંગે સંસ્થાઓ સ્થાપી, ગ્રંથો લખ્યા, દુનિયાભરમાં આ નામ રોશન થયું. મિસ ફ્લોરેન્સ નાઇટિંગેલ, દયાની દેવી. જન્મ તારીખ 12/5/1820, અવસાન તારીખ 13/5/1886. સેવાને સીમાડા સાના. એ બિચારી બાળકીને પોતાના માવતર હોવા છતાં દાદીમાં સાથે રહેવું પડતું. તેઓ તો બીજા દેશ ઇંગ્લેન્ડમાં ધર્મ અને સેવાના કામ માટે ઘૂમતા અને દીકરી પોતાના દેશ આયર્લેન્ડમાં દાદી પાસે રહે. નાનકડી એ દીકરીને થાય, હું મોટી થઈને દિન દુખિયાની સેવા કરવા જઈશ દૂર દૂરના દેશમાં. પછી તો તેને માવતર સાથે ઇંગ્લેન્ડમાં રહેવાનું થયું. પિતા તો દિવસના 18 કલાક ધર્મ સેવામાં ખૂંપેલા રહેતા. એણે પિતાજીને કહ્યું, ડેડી, ગરીબોની સેવા કરવા તમે મને સાથે લઈ જાઓ ને. પિતાજી સાથે ફરીને એણે ગરીબોની હાલત જોઈ ખૂબ દુઃખ થયું.
તેમની સેવા કરવાનો વિચાર પાક્કો થયો. પિતાજીએ પણ તેના વિચારને વધાવી લીધો. તેઓ તો એ કિશોરીને આશીષ આપીને મૃત્યુ પામ્યા. પરિવાર નિરાધાર થયો. માતા બાળકો સાથે ફરી આયર્લેન્ડ આવી દીકરીને શાળામાં મોકલી. દીકરીબાઈ તો ભણીને મહેનતુ શિક્ષિકા થયા. એમણે ભણાવવા તો માંડ્યું પણ વિચારો તો ગરીબોની સેવા કરવાના જ આવ્યા કરે. તે ફરી ઇંગ્લેન્ડ ગયા. ભારતથી લંડનમાં સ્વામી વિવેકાનંદ આવ્યા. એમની વાણી સાંભળીને અને વિચારો જાણીને એ યુવતીને જાણે જીવનનો માર્ગ મળી ગયો. ભારત એ જાતિ અને જાદુગરોની નહીં પરંતુ ગરીબ છતાં ભવ્ય દેશ છે એવો તેમને ખ્યાલ આવ્યો. એ અંગ્રેજી યુવતીએ પત્ર લખીને સ્વામીજી પાસે માર્ગદર્શન માંગ્યું. એમણે શિક્ષણ દ્વારા થતી સેવાને ઉપયોગી જણાવી. હવે આ યુવતીએ ભારતને જ પોતાની સેવાઓ આપવાની ઈચ્છા કરી. તેઓ ભારત આવ્યા. ઘૂમી ઘૂમીને દેશની હાલત જોઈ. અહીંના સંકુચિત વિચારના લોકોએ આ વિદેશીને વિધર્મી મહિલાને તરત તો અપનાવ્યા પણ નહીં. છતાં એમણે તો પોતાનું જીવન ભારત દેશને સમર્પિત કરવાનો સંકલ્પ કરીને સ્વામીજી પાસે દીક્ષા લીધી. તેઓ તત્કાળ તો રોગીઓની સેવામાં પડ્યા પણ એમણે જીવન કાર્ય તો કન્યા કેળવણીને જ માન્યું. કલકત્તામાં માંડ મકાન મેળવીને કન્યા શાળા શરૂ કરી. કન્યાઓને તે માતા જેવું વ્હાલ કરતા. લોકો ધીરે ધીરે એ મહિલાને આદરથી અપનાવવા માંડ્યા. ખૂબ સાદાઈથી રહેતા, સફેદ વસ્ત્રો પહેરતા અને શિક્ષણ દ્વારા સેવા કરવા ઠેર ઠેર સારા સંસ્થાઓ શરૂ કરતા. એ ચલાવવા માટે એમણે પોતાની તમામ બચત ખર્ચી નાખી. પરદેશ જઈને તેને માટે ફાળો કરી લાવ્યા. વિવેકાનંદજીના અવસાન પછી પણ તેઓ સ્ત્રી જાગૃતિ, શિક્ષણ અને દેશની સ્વતંત્રતા માટે ઘૂમતા ઝઝૂમતા રહ્યા. થકવી દે તેટલી મહેનત કરતા રહીને માંદા પડ્યા. ફરી સાજા થઈને બચપનમાં સેવેલા સેવાના વિચારનો અમલ ચાલુ રાખ્યો. લગી પોતે પરદેશી હોવા છતાં ભારતીય બનીને દેશને જીવન સમર્પિત એટલે કે નિવેદિત કરનાર એ મહાન મહિલા હતા મિસ માર્ગરેટ ઇલિઝાબેથ નોબલ ના ઓરાવ્યા. ને એમને એ તો આપણા સિસ્ટર નિવેદિતા. જન્મ તારીખ 28/10/1868. અવસાન તારીખ 12/10/1911. અંધારામાં રહીને અજવારા આપ્યા. લગભગ તો છોકરાને રમતા રોકવા પડે અને ભણવા માટે વારવા પડે ત્યારે આ 4 વર્ષની છોકરી મેરીને તો ભણતા રોકવી પડતી અને રમવા માટે વારવી પડતી. કાતર કામ કરતા કરતા એ બારાખડી શીખી ગઈ અને પોતાની મોટી બહેનથી પહેલાં તો એ કડકડાટ વાંચવા માંડી. ઘરમાં રખાયેલ કાચના કબાટમાં શું છે તે જોવા માટે તેણી મેરી ખૂબ મહતી. એમાં હતી કસનરીઓ, તુલા વિદ્યુત માપક અને કેટલાક પદાર્થોના નમૂના. શિક્ષક પિતાને પૂછીને મેરીને જાણ્યું કે એ ભૌતિક શાસ્ત્રના સાધનો હતા. મેરી તો કંઈ સમજ્યા વગર એ 2 શબ્દો પકડીને ગીત ગાવા માંડી. નિશાળમાં પૂછતા સવાલોના જવાબો મેરી આપતી ફટાફટ. વર્ગમાં જે શીખવાય તેમાં રસ લઈને ધ્યાન આપે અને તેથી તેને બધું યાદ રહી જાય. માધ્યમિક શિક્ષણ સુવર્ણ ચંદ્રક સાથે પૂરું કર્યું. ટ્યુશન દ્વારા થોડી રકમ ભેગી થઈ એટલે હિંમત કરીને આગળ ભણવાને પરદેશ ગઈ. પરદેશમાં અભ્યાસ ટકાવી રાખવા માટે મેરી ખૂબ જ કરકસરથી રહેતી. રહેવાનું સસ્તી ને અંધારી કોટડીમાં, એમાં ન મળે વીજળી કે ન મળે નર. ઘરમાં હતા ચટાઈ, સ્ટવ, ટબ અને ખુરશી, ટેબલ. ઠંડીથી બચવા ગરમ કપડાં ન હતા. જમવામાં ચા, માખણ અને બ્રેડ જાતે રાંધે, ક્યારેક ભૂખમરો વેઠે. એકવાર તો તેથી એ બેભાન થઈ ગયેલી. પિતા પર પૈસાનો બોજો નખાય તેમ નહોતો. કમાવું એ અને ભણવું એ જ હતો ઉપાય. મેરી સીવવાનું કામ કરીને કે કોઈનું ઘરકામ કરીને આવક કરતી. આવા સંજોગોમાં મેરી ગમે તે સમયે અને સ્થળે વિજ્ઞાનના ભાષણો સાંભળવા પહોંચી જતી. પ્રયોગશાળામાં કલાકો સુધી કામ કરતી. મેરી એટલી ભાગ્યશાળી કે તેને એક ઉત્સાહી વૈજ્ઞાનિક પતિ તરીકે મળ્યો. એ બંને ખૂબ સગવડો છતાં પ્રયોગો કરીને નવા પદાર્થ રેડિયમની શોધ કરી. આ માટે બંનેને ભૌતિકશાસ્ત્રનું નોબલ ઇનામ મળ્યું. પતિના મૃત્યુના કારમાં આઘાત છતાં મેરીએ વિજ્ઞાનનો અભ્યાસ અને પ્રયોગો ચાલુ રાખ્યા. એને રસાયણશાસ્ત્રની શ્રેષ્ઠ શોધો માટે નોબલ ઇનામ અને અનેક સન્માનો મળ્યા. મેરીએ પોતાને મળેલ મબલખ પૈસાનો સંગ્રહ ન કર્યો. એણે વિજ્ઞાન અને વિદ્યા માટે પોતાની આવક ખર્ચી. પોતાના હિતો જોયા નહીં. એ રેડિયમની જનેતાના મૃત્યુનું કારણ પણ રેડિયમ હતું. જગતને આશા અને અજવાળા આપી ગયેલ પોલેન્ડમાં જન્મેલી એ મહાન મહિલા હતા માદમ મેરી ક્યુરી. જન્મ તારીખ 7/11/1867. અવસાન તારીખ 5/7/1934.
વાય ગરીબ માવતરનો એ છોકરો, ઓછા બોલો અને એકલ્યો, કામમાં ધીમો, રખડું રાજા, દૂર દૂર રખડે અને કુદરતને ઝીણવટથી જોયા કરે. આમ સરમાર, નિસારનો ચોર, ગણિતમાં ઠોઠ ગણાય. આવા છોકરાની એના મા બાપને ઉપાધિ તો થાય જ ને. ભણવા માટે સમજાવે તો જવાબ આપે, ભણે એ મરે, ના ભણે એ મરે, તો પછી ભેજાનું દહીં શું કરવું? ફરી સમજાવ્યો, નિસારે તો ગયો, પણ ત્યાં એણે નામના ડબુના ઢ તરીકેની શિક્ષક કહે, તમે ગણિત તો કોઈ દી નહીં આવડે. આ છોકરાને ભણવામાં ગોઘણપટ્ટી જરાય ના ગમે. વાતે વાતે એનો એક સવાલ, વાય આમ કેમ? જવાબ ના જડે એટલે શિક્ષકો ચીડાય. સવાલ એના એવા, આપણે પ્રકાશના મોજાની ગતિ કરતાં વધુ ઝડપે ચાલી શકીએ તો મોજું સ્થિર દેખાય કે નહીં? પછી જાતે જવાબ શોધવામાં છે. એના કાકાએ એને બીજગણિતમાં રસ લેતો કર્યો. ભૂમિતિ તો એ જાતે ગણી લે. એની ગાડી પુસ્તકોને પાટે ચડી દૂર દૂર જઈને એ ઝાડ નીચે વાંચ્યા કરે. છેવટે એક સારી સારા મળી. એક શિક્ષકે તો એનું હીર દેખીને તેને પોતાના પરિવાર સાથે રાખેલો. લગર વગર દેખાવવાળો એ યુવક સ્નાતક થઈને ભૌતિકશાસ્ત્રનો શિક્ષક થયો, પછી પ્રોફેસર થયો. વિજ્ઞાનના કોયડા ઉકેલવામાં મસ્ત રહેતા એ પ્રોફેસરે ગહન સિદ્ધાંતો તારવ્યા, વિદેશોમાં વ્યાખ્યાનો આપ્યા. શ્રેષ્ઠ વૈજ્ઞાનિક તરીકે તેનો સત્કાર થયો. તેને ભૌતિકશાસ્ત્રનું નોબલ પારિતોષિક એનાયત થયું. સાપેક્ષવાદ અને ક્વોન્ટમ થિયરી જેવા સિદ્ધાંતો આપનાર આ તદ્દન સાદા વૈજ્ઞાનિકને ગાંધીજી અને રવીન્દ્રનાથ માટે આદર. પ્રશંસકોના ટોરાથી દૂર ભાગતા આ વૈજ્ઞાનિકને ગમે જાતે પ્રયોગ કરવા, વાલું વાયોલિન વગાડવું અને પોતાની ઓળીમાં ફરવું, હા એ શાસ્ત્રીય સંગીતનો જલસો માણે અને પાગલોને પણ એમના પત્રમાં જવાબો આપે. અસાધારણ બુદ્ધિ પ્રતિભા ધરાવતા આ વૈજ્ઞાનિકે પોતાની આવક અને મળતા ઉપહાર ગરીબોમાં વહેંચ્યા કર્યા. અણુયુગની આગાહી કરનાર
આ માનવતાવાદી વૈજ્ઞાનિક હતા આલ્બર્ટ આઇન્સ્ટીન. જન્મ તારીખ 14/3/1879, અવસાન તારીખ 18/4/1955. તે કર્યું શું આજ લગી, સખત વાવાઝોડા વખતે શું કરે સૌ, સૌને લાગે ઘર સલામત, પણ 3 વર્ષનું એક ટેણિયું તો એવા ટાણે કપડાં કાઢીને દોડ્યું મેદાનમાં, માએ દોટ મૂકીને માંડ એને ઘરમાં લીધું. આ બહાદુર બચ્ચાનું દિલ ભારે નરમ, ખીલેલું ફૂલ જોઈને સૌ સાથે એ રાજી થાય, પણ એકવાર ચીમરાઈ ગયેલું ફૂલ જોઈને એવો રડ્યો કે માએ માળ છાનો રાખ્યો. તેણે હઠ લઈને મા પાસે વાર્તા મંડાવી, માએ માંડી ઈસુની વાત. ઈસુ પર પડેલા સંકટ સાંભળીને 5 વર્ષનો એ છોકરો તો રડી પડ્યો. તે પછી એકવાર તો સમી સાંજે પહોંચી ગયો ગામના કબ્રસ્તાનમાં ઈસુની કબર ગોતીને એના પર ફૂલ મૂકવાને. ખાડો ખોદીને એમાં કાગળના ડૂચા નાખ્યા, માથે વરી માટી, માને કહે કે મેં વાવ્યા છે. એના ઝાડ પર કાગળ ઉતરશે ત્યારે એમાં ચિત્રો દોરીશ. 6ઠા વર્ષે જગતના એક જાણીતા ચિત્રકારની ચિત્ર પોથી હાથ લાગી અને એ જોઈને બાળકે તો કોલસાને સીસા પેનથી ચિત્રો દોરવા માંડ્યા. 14 વર્ષની ઉંમરે એક નવલકથા વાંચીને માને કહે કે હું મોટો થઈને આવી જ વાર્તાઓ લખીશ. પુસ્તકાલયનો ભારે શોખીન, આ છોકરાની કવિતાઓ સાંભળીને દોસ્તો ડોલી જતા. એકવાર તો એકલો બેઠો બેઠો પોતાને જ જાણે કે કહેવા માંડ્યો, બહુ ધીમો તું તો, મેં કર્યું શું આજ લગી. 20 વર્ષ વહી ગયા, પણ વાંધો નહીં, હજુ સમય વહી ગયો નથી. બસ પછી તો ચિત્રો એવા તો દોર્યા કે તેની કળાના 7-7 પ્રદર્શનો થયા. કલમનો જાદુગર, નવલકથા લખી, તૂટેલી પાંખો, લાંબી ટૂંકી કવિતાઓ લખી, વાવાઝોડા અને સરઘસો એણે લખ્યું, માનવજાત ઈસુ, રુદન અને હાસ્ય, રેતી અને ફીણ, 13 પુસ્તકોમાં વિદાય વેરા તો અદ્ભુત લેખો જાણો કે અમૃત કટોરી, સંગીતનાય સાધક, જીવનની ચડતી પડતી વચ્ચે હિંમત અને શ્રદ્ધા રાખીને જગતને આશાનું અજવાળું આપી જનાર સીરિયા દેશના ખલીલ જિબ્રાન, એશિયાની એક અદ્ભુત પ્રતિભા હતા. પૂરા 50 વર્ષે નહીં જીવેલા જિબ્રાન જીવે છે અને જીવશે એમના કાવ્ય ચિત્રો અને વિચારો દ્વારા. જન્મ તારીખ 6/12/1883, અવસાન તારીખ 10/4/1931.